الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد
اللهم صل على محمد وآل محمد
وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى آمن بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صل على محمد وآل محمد
اللهم صل على محمد وآل محمد
عزيزو 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 શરૂ કરો એ પહેલા આપણા કોમની અંદર ઘણા બધા બીમારો છે, ઘણા બધા જરૂરમંદો છે, હાજતમંદો છે, અને જરૂર અને જરૂર આપણે સૌના દિલમાં કંઈક ને કંઈક એવી હાજતો હશે. એટલા માટે ચાલો આપણે સાથમાં મળીને આપણા દિલને સામોરા તરફ રવાના કરી અને આપણા દસમા ઇમામની બારગામાં આપણે તપાસ શરૂ કરી. યા અબુલ હસન યા અલી ઇબ્ન મુહમ્મદ أيها الهادي النقي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا આપણે સારી રીતે ઓળખીએ છીએ, પણ બીજા ધર્મના લોકો, બીજા મઝહબના લોકો આ ઇમામોને ઓળખતા નથી. પણ આપણા અમુક ઇમામો એવા છે કે ન ફક્ત બીજા ધર્મના લોકો નથી ઓળખતા, બીજા મઝહબના નથી ઓળખતા, પણ સાથોસાથ ઇમામોને આપણે પણ નથી ઓળખતા. અને તેમાંથી એક ઇમામ આપણા દસમા ઇમામ ઇમામ અલી નકી અલહીસલામ આ દસમા ઇમામનું જે જિક્ર છે તે આપણે બહુ જાદીમાં નથી કરતા. જ્યારે તેમની શહાદત આવે યા તો તેમની વિલાદત આવે ત્યારે આપણે તેમનું ક્યારે ક્યારે જિક્ર કરીએ છીએ, ત્યારે આપણે તેમની યાદ કરીએ છીએ. પણ હા, આપણને એક ચીજ ધ્યાનમાં રાખવું ખબર કે આપણે જે કોણ પણ ઇમામ હોય, જે કોઈ પણ હોય, ચાહે પહેલા ઇમામ હોય, ચાહે પાંચમા ઇમામ હોય, ચાહે સાતમા ઇમામ હોય, ચાહે અગિયારમા ઇમામ હોય, જે પણ કોઈ ઇમામ હોય, એ બધે એક નૂરથી બનેલા છે. કુલ્લુહુમ મિન નૂરિલ વાહિદ, આ લોકો બધે જ છે એક નૂરથી બનેલા છે. આ લોકોની ફજીલત એક જ છે, Alors pour nos hadaf, écoutez. Alors pour nos maksad, écoutez. Alors pour nos kamkaj, écoutez. Abadema loko sarkhat. Pan amuk imamo etla mate khas karine vadhare chamakta dekhay chhe. Karan ke e vakhat ma je zamano hato loko no. Ene mate e vade zamana ne vade sanjogo ne mate nazar rakhi ne. E zamana ne halat ne mate nazar rakhi ne amuk imamo bahu sari rite islam nu prachar kari inne islam nu prachar kari sakya. Dakhla tarike apna 5va imam ane apna 6va imam એક જામિયા યાર કે યુનિવર્સિટીની સ્થાપના કરી છે કે જે બીજા ઇમામોને આ મોકો નતો મળ્યો એટલા માટે અમુક ઇમામો જે છે વધારે ચમકતા નજર દેખાય છે પણ હા એવું નથી કે આપણા 10વા ઇમામની ફઝિલત જે છે બહુ ઓછી છે અને તેમની દલીલ એ છે કે આપણે જે હમણાં દુઆ કરી નહીં વાત ખાસ કરીને દુઆ તવસ્સુલમાં આપણે બધા ઇમામોને એક જ શબ્દથી પુકારી છે ઈશું છે યા વજીહન ઇન્દલ્લાહ ऐ इमाम के जिनकी जात खुदा के नजदीक छे इश्फालना इन अल्लाह ऐ इमाम तमे खुदा पास से हमारी शफाअत करो यानी के अनमा इमाम बने छे इमाम ई दलील बने छे के बदे इमाम जे छे एक सरखा छे एमा एम नथी के एक नाना इमाम होई एक मोटा इमाम होई अने खास करी ने मने मारे आपी उस्ताद मने याद आवे छे अहिया थी गुजरी गया छे एन बताई गया छे तेनु नाम आगा बोली दिना शायद तमे ओळखता हसो એ કહેતા હતા કે જો ઇમામ હુસૈનના બદલે જો 9મા ઇમામ હોત કે 10મા ઇમામ હોત કે 11મા ઇમામ હોત જો કરબલામાં જો આ લોકો ઇમામ હોત ઇમામ હુસૈનના બદલે તો પોઈન્ટ પર પોઈન્ટ હર એક પગલા ઉપર જે ઇમામ હુસૈન અલૈહિસલામ જે પગલા લીધા એ જ ઇમામ પગલા લીધા તો આપણને અંદરમાં એમના કેવું ખબર કે આ મોટા ઇમામ ને આ નાના ઇમામ બરે ઇમામો જે છે તે સરખા છે એક સાથે પર મહમ્મદ ની વાલી મહમ્મદ
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ
કોઈ મોટો હોય આ માણસની જેમ જેમ માણસોની સંખ્યા વધતી જશે જેમ જેમ માણસો વધતા જશે એમ આ પ્રમુખનો આ કોમના મોટાને જે જવાબદારી હશે તે વધતી જશે અને એવી જ રીતના એમ એમ એને ખિદમત કરવાનો અને સેવા કરવાનો મોકો પણ વધતો જશે એવી જ રીતના આપણા ઇમામો છે આપણા ઇમામો ફક્ત એક દેશના ઇમામ નથી ફક્ત એક ગામના ઇમામ નથી ફક્ત શિયાઓના જ ઇમામ નથી ફક્ત મુસલમાનોના જ ઇમામ નથી પણ આપણા ઇમામો પૂરી કાયનાત ના ઇમામ છે આપણા ઇમામો જે છે ખુદાવંદ તઆલા પૂરી મખલૂક ઉપર બધે ઇમામ છે તો એવી જ રીતે તેમની જવાબદારી પણ મોટી છે અને એવી જ રીતે તેમની સેવા અને તેમની ખિદમત પણ મોટી છે હવે આપણે 10મા ઇમામની આપણે વાત કરીએ કે 10મા ઇમામ તેમના જમાનામાં પોતે જોયા કે અમુક માણસોના અકીદા જે છે તે સારા ના હતા અમુકના અકીદા જે છે તે બરાબર ના હતા જરા ગડબડવાળા હતા અને ખાસ કરીને ઇમામતના બારામાં આપણે આપણા 9મા ઇમામથી શરૂ કરીએ આપણા 9મા ઇમામ ઇમામ જવાદ મુહમ્મદ તકી જવાદ અલૈહિસ્સલામ
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ
તેમના ખાસ બે મશહૂર ઓલાદ હતા એક આપણા 10મા ઇમામ નમાલુ નકી અને એના બીજા જે ઓલાદ હતા બીજા દીકરા હતા તેમનું નામ મૂસા અલ મુબારક મૂસા અલ મુબારક શા માટે એવું નામ પડ્યું કારણ કે મૂસા અલ મુબારક જે છે તેમનો ચહેરો બહુ ગુણાની હતો બહુ ખૂબસૂરત હતા જેવી રીતે ચમકતી વીજળી હોય ને તેવી રીતે ગુણાની ચમકતા ચહેરા સાથે હતા તો જ્યારે 9મા ઇમામની જ્યારે શહાદત થઈ તો અમુક મુસલમાનો આ મૂસા મુબારક પાસે આવે છે જનાબે મૂસા મુબારક પાસે અને જનાબે મૂસા મુબારક ને કહે છે કે હવે તમે અમારા ઇમામ તમે બનો તમે અમારી હિદાયત કરો તમે અમને સીધા રસ્તા ઉપર લઈ આવો તમે હવે અમારા ઇમામ બનો તો જ્યારે જનાબે મૂસા અલ મુબારક કહે છે કે ના હું તમારો ઇમામ ના બનું કારણ કે તમારો હકીકતમાં ઇમામ જે છે તે મારો ભાઈ અલી નકી છે તમે ના પાછળ ચાલો માં નકી મારા પાછળ હવે અહીંયા વાત શું હતી કે 8મા ઇમામ ને છે ઇમામતનો અહદો બહુ નાનપણમાં મળ્યો ઇમામની જન્મ 10મા ઇમામનો જન્મ بس هو بعد هجري ما هجر يعني نو ما امام ني شهادت بس هو بيسما يعني كي دسما امام ني عمر 8 برس نتي زاري تمني امامت نو اپهدو ميلو هتو پن مانسو اگلو بدو ويرودي يعني احتراز نا کرو امام نا امام هتو پر شاماتي کارن كي اپنا نو ما امام ني پن نان پن مطي تمني امامت ملدي هتي اپنا نو ما امام اي ત્યારે પોતે 8 વર્ષના હતા જ્યારે 8મા ઇમામને શહીદ કરવામાં આવ્યા અને જ્યારે 9મા ઇમામ 8 વર્ષના હતા ત્યારે તેમની ઇમામત મળી તો ત્યારે બધે માણસો વધારે એતરાઝ કરતા હતા વધારે વિરોધ કરતા હતા કે શું આ નાનો બાળક ઇમામ બની શકે શું 8 વર્ષનો બચ્ચો એક ઇમામ બની શકે આ તો ખુદાની હિકમત હતી અને ખુદાની કુદરત છે ખુદા મને તઆલા એક નાનો બચ્ચો જે ગોળિયામાં હોય તેને પણ નબુવત આપી દે તો શું એક 8 વર્ષના બચ્ચાને પણ ઇમામત ના આપી શકે અને કોને તે નાનો બચ્ચો હોય જે માની ગોદમાં હતા અને જેને નબુવત આપી દીધી છે નબી ઈસા કોઈ આયત પણ દેશે ખુદાવંદ તઆલા સૂરે મરિયમની 30મી આયત શપિત્ર 19 verset 30 માં ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાન જાન તમને તમને જાન વાક્ય બયાન કરું તમને ખબર હશે પણ મારા નાનો ભાઈ માટે કે જ્યારે નબી ઈસા અલયહિસલામ પેદા થયા તો બીબી મરિયમ નબી ઈસાને ગોદમાં લઈને પોતે ગામમાં આવે છે અને ગામવાળાઓ બીબી મરિયમ ઉપર તોહમત રાખે છે તો યા બીબી મરિયમ લોકોને ઈશારાથી કહે છે કે તમારા જીવન સવાલ હોય તો મારા બાળકને પૂછી લો તો બધે માણસ બધા જ થઈ છે કે ભાઈ આ ઘોડિયામાં બચ્ચો અમે કેવી રીતે સવાલ કરે કેવી રીતે બોલી શકે તો અચાનક નબી ઈસા બોલે છે મારી ગોદમાં છે બોલે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ قال اني عبد الله اعطاني الكتاب وجعلني نبيا نبي الله عيسى قال لي કે હું ખુદાનો બંદો છું અને હું અલ્લાહની કિતાબ લઈ આવ્યો છું અને ખુદા મને નબી બનાવ્યો છે પછી 31મી આયત وجعلني مباركا اينما كنت واوصاني بالصلاه والزكاه ما دمت حيا ખુદા મને તઆલા મને બરકત મુબારક બનાવ્યો છે ચાહે પછી હું જે જગ્યામાં હોય અને ખુદાએ મને વસિયતો નસિયત કરી છે કે હું નમાઝ અને ઝકાત ને કાયમ કરું જ્યાં સુધી હું જીવતો રહું પછી 32મી આયત અજબ અજબ જેવી આયત છે 32મી આયત તમે જો વબરમ બી વાલિદતી વલમ યજઅલની જબ્બારન શકિયા અને ખુદા બંદે તઆલા મને નસિયત કરી છે કે મારી માને ખિદમત અને સેવા કરું અને મને ગુસ્સાવાળો નથી બનાવ્યો જરા જો તો અજબ જેવી આયત પહેલે નબીઉલ્લાહ ઈસા નમાઝ અને ઝકાત ની પહેલી વ્યાધિ કરે છે પછી તેમની માની ખિદમત ની વ્યાધિ કરે છે વજઅલની મુબારકન અયનમા કુંત واوصاني بالصلاه والزكاه ما دمت حيا وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا والسلام علي يوم ولدت ويوم اموت ويوم ابعث حيا ان السلام تي مارا اوپر اي دیواس ما કે જ્યારે હું જન્મ્યો અને એ દિવસ કે જ્યારે હું મરીશ અને એ દિવસે કે જ્યારે મને પાપ સુધી તો ઉભો કરવાનો છે એક સાડ પર મોહમ્મદ વાલ મોહમ્મદ ઈસાને તેમના નાનપણમાં પોતાની માની ગોદમાં હતા તેમને નબુવત આપવામાં આવેલી હતી તો શું નવમા ઇમામ જોઈ પોતે 8 વર્ષના હોય તો તેમને ઇમામત ના મળી શકે બેશક મળી શકે અને જ્યારે 10મા ઇમામ જ્યારે ઇમામ બન્યા તો તેમની પણ ઉંમર 8 વર્ષની હતી તો યા બધે માણસો જે છે એ એતરાઝ અને વિરોધ નતા કરતા શા માટે કારણ કે લોકોને એક્સપિરિયન્સ પડી ગયો તો કે 9મા ઇમામ તો 8 વર્ષના ઇમામ બની ગયા હતા તો 10મા ઇમામ 8 વર્ષમાં ઇમામ બને તો તેમાં કઈ નવી નવાઈ નહીં વાત નથી એક સાદ પણ મોહમ્મદ વાલ મોહમ્મદ પર
અલ્લાહુમ્મા સલી અલા મોહમ્મદ વાલી મોહમ્મદ
તો આપણા 10મા ઇમામના જમાનામાં પહેલો ખલીફા જાવેદ છે તેમનું નામ છે મુક્તસિમ અને મુક્તસિમ કોણ હતો મુક્તસિમ હારુન રશીદનો દીકરો હતો જેવી રીતના કે મામૂન હારુન રશીદનો દીકરો હતો એવી રીતના મુક્તસિમ પણ હારુન રશીદનો દીકરો હતો યાની કે મામૂન અને મુક્તસિમ ભાઈ હતા હતા પણ જુદી જુદી માના હતા તો આ મુક્તસિમ જ્યારે ગાડી ઉપર આવે છે મામૂન ઇન્તેકાલ આ દુનિયાથી રુખસત થાય છે ત્યારે 218 ની હિજરીમાં તેના પછી આ મુક્તસિમ આવે છે આ મુક્તસિમ આવે છે તો આમાં શું હતું આપણને રિવાયતમાં મળે છે કે મુક્તસિમ જે છે અભણ હતો એને લખતા વાંચતા નહોતું આવડતું એ અભણ હતો અને આપણને રિવાયતમાં મળે છે કે જ્યારે પોતે નાનો હતો તો તેમના બાબા એટલે કે હારુન રશીદ ખલીફા મુક્તસિમ ખલીફાનો દીકરો તો હારુન રશીદ તેમના દીકરાને પોતે એક શિક્ષક એક માસ્તર પાસે મોકલતો હતો તાકે પોતે કંઈ હાસિલ કરે કંઈ એમ હાસિલ કરે તો આ મુક્તસિમ સાથે એનો એક દોસ્ત હતો એ લોકો બે જણા સાથે જતા હતા ઇલ્મ હાસિલ કરવા તો એવામાં ગામમાં ખબર એવો હાદસો બન્યો એવો બનાવ બન્યો ક્યાં મુતસિમ નો જે દીકરો જે હતો ને આ મુતસિમ નો જે દોસ્ત હતો ને તે મરી જાય છે તે ગુજરી જાય છે કે બલા બહેનો ને ગુજરી જાય છે તો હારૂન રશીદ મુતસિમ તેમના દીકરા ને કહે છે કે જો આ તારો દોસ્ત જે હેલો ગયો જે ગુજરી ગયો એ બરાબર ના કહેવાય એ સારું નથી આ બહુ ખરાબ વસ્તુ બની એ બાપે દીકરા ને સમજાવ્યું તો અચાનક મુતસિમ કહે છે કે બાબા આ જે બહેનો ને એ બહુ સારું બન્યું શા માટે મારો દોસ્ત હેલો ગયો બહુ સારું બન્યું શા માટે કારણ કે એને સ્કૂલે તો નહીં જવું ખબર ને એ હમણાં મળી ગયો હવે તો સ્કૂલે તો નહીં જઈ તો એટલા માટે બહુ સારું બન્યું કે એ મળી ગયો અને આજે બિલાડે છે તો તમને હસાવવા માટે એક રાતના એક ચોર એક ભાઈના ઘરમાં ઘૂસી ગયો અને ચોરી કરવાનું શરૂ કરી નાખ્યું તો અચાનક એ ભાઈનો જે દીકરો હતો ને એ સુતો હતો ને અચાનક આંખ ખોલે છે અને ઓલો ચોર ચોરી કરતા કરતા પોતે દીકરાના રૂમમાં ઘરે છે એના શોમરમાં ઘરે છે તો ઓલો દીકરો કહે છે કે એ ચોર સાહેબ મારો ઓલો દફતર માં કરતા બધી છે મારા ચોપડીને કહે છે એને એને ચોરી જાણે કારણ કે મને કાલે સવારે મને સ્કૂલે ના જવું ખબર એક સાર પર મોહમ્મદ વાલે મુક્તસિમ જે છે એ અભણ અને લખતા વાંચતા નતું આવડતું અને એમના મુકાબલામાં આપણા દસમા ઇમામ ઇમામ અલી નકીની જ્યાં પણ જે પણ જગ્યાએ હોય ચાહે મદીનામાં હોય ચાહે કુફામાં હોય ચાહે બગદાદમાં હોય ઠેક ઠેકાને તેમની હિકમત અને તેમની ઇલ્મનું વખાણ થતા હતા અને આ મુક્તસિમ અજબની બાકી છે અભણ હતો પણ પૂરા અબ્બાસી ખલીફામાં આ મુક્તસિમ જે છે એના જમાનામાં વધારે ઇસ્લામી મુલ્કનું પ્રચાર થયું હતું વધારે વધારે મોટું થયું હતું વધારે એક્સપોન્શન થયું હતું એક્ઝેક્ટ તો અને આ મુક્તસિમ જે છે એ ઇસ્લામી જંગ વધારે પોતે જીતતો હતો એ અજબની વાત છે પછી આ મુક્તસિમ એ શું કરે છે જ્યારે ગાડી ઉપર આવે છે ને તો તેમની માં જે છે એ ચુરકી હતી ચુરકીની હતી ચુરકી તો તેમની માં ચુરકીના બાદશાહને કાગળ લખે છે અને તમને કહે છે કે બાદશાહ સાહેબ મને અહીંયા ફોજની જરૂર છે તમે મને ચુરકાનાથી મને તાજા ફોજ મોકલાવો તો ચુરકી લોકો જે છે ચુરકત જે છે બાદશાહ જે હતો એ જા જા પ્રમાણ ફોજીઓ મોકલાવે છે સિપાહીઓ મોકલાવે છે ફોજા ફોજ આવતી હતી સિપાહીઓ આવતા હતા ને બધે ક્યાં ભેગા થતા બગદાદ અંદરમાં ભેગા થતા હતા તો અચાનક જોશું કે જે બગદાદના જે રહેવાસીઓ હતા એ અચાનક ઉછળવા લાગ્યા લોકો ગુસ્સે થયા કે ભાઈ અહીંયા પછી ફોજ નું રહેઠાણ છે કે પછી ગામ છે તો જ્યારે મુક્તસિમ શું કરે છે પગલો લે છે કે તેમનું કાપિતા જે છે તેમનું ગામ જે છે પોતે બદલાવીને પોતે સામરા તરફ લઈ જાય છે પોતે સામરામાં પોતે માં મોટી મોટી મહેલો બનાવે છે મોટા મોટા બાગો બનાવે છે પોતે હુકમ કરે છે અને પોતે બજારોને બનાવે છે પોતે ઘરોને બનાવે છે અને એટલે એમનું નામ પડી ગયું સુલેમાન રા સુલેમાન રા એટલે શું કે જેને જોવાથી ખુશી થાય સુલેમાન રા જે એટલે આ સામરાને જે છે ને પોતે બહુ અબાદ બનાવી નાખ્યું હતું એટલે જેને જોવાથી બહુ ખુશી થાય અને આપણે હસમુખ બની તો એટલા માટે તેમનું કાપિતર પોતે છે બગદાદથી પોતે સામરા લઈ ગયું અને આ જ મુક્તસિમ એ છે કે જે 220 હિજરીમાં આપણા નોમા ઇમામ ઇમામ આલી નક ઇમામ મોહમ્મદ તકી અલ જવાદ ને શહીદ કરે છે પછી જ્યારે આ મુક્તસિમ આ દુનિયાથી રુખસત થાય છે આ દુનિયાથી હાર્યો જાય છે ત્યારે એના પછી એનો દીકરો આવે છે એનું નામ છે વસીફ વસીફ જે છે એ દીનદાર માણસ ના હતો એ જરાય દીનદાર માણસ નતો એ બસ દુનિયાદાર માણસ હતો એને માલ અને દૌલત બહુ ગમે અને આવા માણસ જ્યારે રસૂલ ખુદાની જગ્યા ઉપર બેસી જાય અને તખ્તો ઉપર બેસી જાય તો ઇમામથી આ જોવાથી બરદાશ્ત નથી થતું શા માટે કારણ કે પૂરી દુનિયા આ ખલીફાને જોઈ બાદશાહને જોઈ એના પર નજર રાખી કે કેવી રીતના વર્તાવ કરે છે તો જ્યારે આવા માણસો તખ્ત ઉપર બેસે ત્યારે ઇમામને કરી પણ બરદાશ્ત નહોતું થતું પણ આ વસી કે જે છે તે પણ દુનિયાથી જાય છે પછી એના પછી જે આવે છે બાદશાહ તેમનું નામ છે મુતવક્કિલ મુતવક્કિલને તમે જરૂર નામ સાંભળ્યા હશો આ મુતવક્કિલ જે છે ખતરનાકમાં ખતરનાક ઝાલિમમાં ઝાલિમ અબ્બાસી બની અબ્બાસમાંથી સૌથી ખતરનાક અને ઝાલિમ મુતવક્કિલ જેવી રીતના કે યઝીદ બની ઉમૈયાનો સૌથી વધારેમાં ઝાલિમમાં ઝાલિમ હતો એવી રીતના મુતવક્કિલ વધારેમાં ઝાલિમમાં ઝાલિમ બની અબ્બાસમાંથી હતો અને આપણને રિવાયતમાં મળે છે કે મુતવક્કિલના જમાનામાં શિયા ઉપર એટલી સખ્તી હતી કે જેટલી પણ શિયાની ઔરતો હતી ને લોકો પાસે પૈસા પણ ન હતા, એટલી ગરીબાઈ હતી, પૈસા પણ ન હતા કે લોકોની નમાઝની ચાદર ખરીદી. જ્યારે આશિયા ઔરતોને જ્યારે લોકોની નમાઝ પડવી હતી ને, તો એ લોકો વારાફરતી નમાઝની ચાદર લોકો એકબીજાને આપતા હતા. યાની કે એક ઔરત નમાઝ પડે, પછી તેમની પાડોશીની પોતે નમાઝની ચાદર દે, પોતે નમાઝ પડે, પછી એવી રીતના આરોશ પાડોશમાં એવી રીતના ચાદરની વેચી થતી હતી. યાની કે આ મુતવકીલનો જમાનો એકદમ સખત હતો. અને આ જ મુતવકીલ છે કે જે દસમા ઇમામને મદીનાથી સામરા બોલાવ્યો. અને એવામાં દસમા ઇમામ મદીનાની અંદરમાં શું કરતા હતા? દસમા ઇમામ મદીનાની અંદરમાં પોતાની તબલીગ કરતા હતા, પોતે ઇલ્મનો પ્રચાર કરતા હતા, પોતે તેમના શાગીર્દોને પોતે ઇલ્મ આપતા હતા. મોટા મોટા શાગીર્દો અને મોટા મોટા સહાબીઓને દસમા ઇમામ ઉભા કર્યા હતા. કારણ કે ઇમામનો હદફ એ હતો, ઇમામનો મકસદ એ હતો કે જો ઇન્સાનમાં જો ઇલ્મ હશે, ઇન્સાનમાં કંઈ જાણકારી હશે તો આગળ વધી શકશે, જો એ જાહિલ હશે તો એ કંઈ આગળ નહીં વધી શકે. તો મુતવક્કિલ જે છે એ દસમા ઇમામને મદીનાથી સામરા બોલાવે છે. અને જ્યારે ઇમામ જ્યારે સામરા આવે છે ને, ત્યારે તમામ ગામવાસીઓ જે ગામવાળા હતા સામરાની અંદરમાં, તે ઇમામની ઇસ્તકબાલ કરે છે, શાન સુખતથી તેમને ગાવીને કહે છે. તો મુતવક્કિલ આ જોઈને એને એમ જોયું કે આ ઇમામને છે હું જરા જલીલ કરું, આની ઇજ્જત બહુ વધી ગઈ છે તો આને જલીલ કરું અને આ માણસોના વચ્ચે અઝીઝ ના થાય. તો એ શું કરે છે કે જ્યારે ઇમામ સામર આવે છે તો એક પૈસાવાળો માણસ જે છે એ મુતવક્કિલ પાસે આવે છે અને મુતવક્કિલને કહે છે કે બાદશાહ ખલીફા, જો હું દસમા ઇમામને મારા ઘરે રાખું તો તમને કેમ લાગે છે? તો મુતવક્કિલ ના પાડે છે કે ના, દસમા ઇમામ મેં માલ્યું નક્કી તારા ઘરે નહીં. ઇમામ માલ્યું નક્કી ક્યાં રહેશે? જ્યાં મુસાફરો બધે આવ જાવ કરતા હોય, યાની કે આપણી ભાષામાં કે મુસાફર ખાનો જે છે ને, આપણે દસમા ઇમામને અહીંયા રાખશો. શા માટે? કારણ કે તેમને જલીલ કરવા માટે. કારણ કે મુસાફર ખાનો જે છે તેમની હાલત પણ ખરાબ હતી, એમાં બંદોબસ્ત પણ ન હતી, હાલત સારી ના હતી, પણ ઇમામને દસમા ઇમામને મુતવક્કિલ વા રાખે છે. અને ઇમામ અલૈહિસ્સલામ એક રાત એક દિવસ પસાર કરે છે, પછી કોઈ ના ઘરે જાય છે. પણ જયારે ખુદાવંદ તઆલા કોઈને ઇજ્જત આપવા ચાહતો હોય ને, પછી ભલે આપણે જેટલું તેમને જલીલ કરે પણ તેમ બુલંદ ને બુલંદ જ રહીશું. એ સવાલ પર મોહમ્મદ ઇમાન તમે વાક્યો સાંભળો, આપણને માલુમ પડશે કે ખુદા કોઈને ઇજ્જત દેવા ચાહતો હોય ને તો કેવી રીતે કરે છે. અને આપણને એ પણ ખબર પડશે કે ઇમામ અલૈહિસ્સલામ કેવી રીતે માણસોની બધી હાલતોની પોતે ખબર રાખે છે. ઇસ્ફહાનનો એક રહેવાસી હતો, તારીખ તેમનું નામ અબ્દુલ રહમાન લખે છે. અબ્દુલ રહમાન પોતે રિવાયત કહે છે કે હું જે છે દસમા ઇમામને ઓળખતો નહોતો, હું શિયાનો હતો, હું અહેલબૈતને ઓળખતો નહોતો બધી ઇમામને. અને અચાનક બધાનો ગરીબ થઈ ગયો, ફકીર થઈ ગયો, તો મને એમ થયું કે હું સામરા તરફ જાઉં અને મુતવક્કિલ પાસે કંઈક મદદ માંગુ. તો એ સામરા જાય છે, પોતે દરબારમાં જવા માટે પોતે ઇજાજત માંગે છે. ત્યારે પોતે દરબારમાં આવે છે તો પોતે કહે છે, પોતે કહે છે કે હું વાત જોતો હતો કે મારો વારો આવે, કે બાદશાહ મને બોલાવે, મુતવક્કિલ મને બોલાવે તેમની પાસે. તો હું છેટેથી તેમને જોઈ રહ્યો હતો કે તેમની તખત ઉપર બેઠો છે. તો અચાનક મુતવક્કિલનો એક સિપાહી મુતવક્કિલના કાનમાં કંઈક વાત કહી દે છે. અને એ વાત કહીને અચાનક મુતવક્કિલ એકદમ ગુસ્સે થાય છે, તેમનો ચહેરો આખો લાલ થઈ જાય છે. અને એ વાતાને પોતે હુકમ કરે છે કે અલી ઇબ્ને મોહમ્મદ નકીને મારા સામે બોલાવવામાં આવે. અબ્દુલ રહમાન વિચારમાં પડી જાય છે કે આ માણસ અલી ઇબ્ને મોહમ્મદ છે કોણ, અને શું કર્યું હશે કે આ બાદશાહ આવી રીતના ગુસ્સે થઈ ગયા છે, આ ખલીફા મુતવક્કિલ એકદમ ગુસ્સે થઈ ગયો છે. બસ પોતે વાત જોતો હતો, પોતે કહે છે હું વાત જોતો હતો કે બસ આ માણસ આવે હું જો કી કોણ છે. તો બસ દસમા ઇમામ જયારે દાખલ થાય છે મહેલની અંદરમાં દરબારમાં, તો મારી નજર એના ઉપર પડે છે અને એકદમ નૂરાની અને મુત્તકી ચહેરો છે, આ માણસ એકદમ મુત્તકી લાગે છે. અને અબ્દુલ રહમાન કહે છે કે એકવાર હું દસમા ઇમામના ચહેરા પર નજર કર્યો, પછી હું મુતવક્કિલના ચહેરા પર નજર કર્યો, અને એકદમ ગઝબનાક મુતવક્કિલનો એકદમ ગઝબનાક ચહેરો હતો કે જાણ કે કતલનો ઈરાદો છે કે આ બસ આ માણસ આવે તેમને કતલ જ કરી નાખો. તો અચાનક અબ્દુલ રહમાન કહે છે કે હું મારા દિલમાં હું ગુવા કર્યો કે ખુદાયા આ મુતકી આ શરીફ ઇન્સાન જે છે તેમને તું સલામત રાખજે, એવું ના થાય કે આ બાદશાહ જે છે તેમને અઝિયત પહોંચાડે. તો ઇમામ તેમની સામે તેમની સામે પસાર થઈ છે અને ઇમામ એમના એમની બદન પર પોતે રોકાય છે અને પોતે કહે છે એ અબ્દુલ રહમાન એમના નામ બોલાવે છે ઇમામ તેમને યાની કે અબ્દુલ રહમાન ઇમામને નહોતો ઓળખતો પણ ઇમામ તેમને તેમના નામથી બોલાવે છે અને કહે છે એ અબ્દુલ રહમાન તારી જે ફિકર છે મારા બાબતે ધ્યાધી ના કર કારણ કે ખુદા જ છે જે મારો હિફાજત કરવાનો છે અને એ અબ્દુલ રહમાન મને ખબર છે તારી હાલત તું ફકીર છો તું મકરૂઝ છો તું મુશ્કેલીયાતમાં છો તો હું તને દુઆ આપું છું કે ખુદાવંદને તારા તને દૌલતમંદ કરે તને લાંબી આયુષ્ય લાંબી જિંદગી આપે અને તને જાજા ઔલાદ આપે આમાં આપણને શું સબક મળે છે કે જો આપણે આપણા ઇમામ માટે આપણે દુઆ કરશો ને ત્યારે ક્યારે આપણે અલ્લાહુમ્મા કુલ્લી વલી કર છે દુઆ જ છે ને આપણે ક્યારે ક્યારે અચકાઈ છીએ પડતા પણ આમાં એ સબક એ મળે છે કે જો આપણા ઇમામ માટે આપણે દુઆ કરશો ને તો ઇમામ આપણા માટે આપણને ઇમામની હિફાઝત માટે આપણને કોઈ પણ રીતે એની ઝહૂર માટે આપણે જો દુઆ કરશો ને તો આપણા જ ફાયદા માટે છે તો અહીંયા ઇમામ તમને કહે છે કે અહી અબ્દુલ રહમાન તને ખુદા દૌલતમંદ કરશે તને લાંબી જિંદગી આપશે અને તને જાજે ઔલાદ આપશે પછી ઇમામ મુતવક્કિલ પાસે આગળ વધે છે મુતવક્કિલ ઇમામને જોઈને એકદમ નિશાન થઈ જાય છે તેમને ઇજ્જત માટે પોતે ઉભો થઈ જાય છે ઇમામને તેમને પાસે તેમના બાજુમાં બેસાડે છે વાતચીત કરે છે અને ઇજ્જત અને શાન શૌકત સાથે ઇમામને પાછો રવાના કરે છે જ્યારે અબ્દુલ રહમાન કહે છે કે અત્યારે મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ ખુદાએ મને લાંબી જિંદગી પણ આપી મને 10 ઔલાદ પણ આપી અને મને ખુદાએ દૌલતમંદ પણ કરી દીધું એક સવાલ પણ હું મજવા
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ
આપણને ખબર પડે કે ઇમામ ને કેટલું આવડે છે અને તેમના ઘરમાં કેટલો આવ જાવ થાય છે કોણ સહાબી આવે છે કોણ નથી આવતું કેટલી મુલાકાત કરે છે આ બધી દેખરેખ રાખવા માટે ઇમામના ઘરે એક ઉસ્તાદ મોકલાવે છે તો આ ઉસ્તાદ અમુક દિવસો પોતે પણ જાય છે પોતે ઇમામના ઘરમાં જાય છે તો અચાનક અમુક દિવસ જયારે પસાર થાય છે ત્યારે આ મુતવક્કિલને એમ થાય છે કે હવે તું ઉસ્તાદને બોલાવો કે મને જરા કંઈ ખબર આપે કે દસમા ઇમામ શું કરે છે શું નથી કરતા કેટલું આવડે છે થઈ ઉસ્તાદને પોતે બોલાવે છે અને એને કહે છે કે હવે તું ફરમાવ તું કેટલું શીખાયો દસમા ઇમામને તો એ ઉસ્તાદ કહે છે કે ભાઈ મુતવક્કિલ તું ભૂલ ના કરજે કે દુમન મુકાયલો તો દસમા ઇમામને શીખવવા માટે પણ હું તેમની પાસે શીખું છું પોતે મારા ઉસ્તાદ બની ગયા છે હું તેમનો શાગીર્દ બની છું આ છે દસમા ઇમામની ફઝીલત અને આ મુતવક્કિલ જે છે ને જે ઇમામે એ દસમા ઇમામના જમાનામાં જે સૌથી વધારામાં મોટામાં મોટો દુશ્મન ઇમામ હુસૈનને જો હોય તો મુતવક્કિલ આ મુતવક્કિલ પૂરતી કોશિશ કરતો હતો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કબરને નામો નિશાની મિટાવવા માટે તેમની પૂરી કોશિશ એ હતી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે કબર અને જે નામો નિશાન છે તે બાકી રહે તો હવે દસમા ઇમામ કરે તો શું કરે તો અચાનક આ સામરામાં બનાવ છે કે દસમા ઇમામ સખત બીમાર પડે છે અને એવામાં એક હસાબ કે જે સામરામાં નહોતો જે બારગામ થાવેલો હતો તે ઇમામની મુલાકાતે આવે છે સામરાની અંદર ઇમામના ઘરે જાય છે સલામ દુઆ બાદ વાતચીત કરે છે તો દસમા ઇમામ તેને પૂછે છે કે ભાઈ તું પાછું તારા ગામમાં જઈશ તો તારો રસ્તો તું કયો તૈયાર કરીશ તું કયો રસ્તો લઈશ તારા ગામ માટે જવા તો એ કહે છે મૌલા મને અહીંયાથી સામુરાથી મને કાશ્મીર જવું છે ને કાશ્મીરથી હું પાછું મારા ઘરે જઈ લો જઈશ મારા વતને જઈ લો જઈશ તો દસમા ઇમામ તેમને કહે છે કે જો તું કરબલાથી વટા તો તારા માટે બધાને બહેતર છે તો સાહેબ કહે છે ઠીક છે મૌલા તમારો હુકમ હું કરબલાથી વટાઈશ તો દસમા ઇમામ તેમને કહે છે કે ભાઈ જો તું કરબલાથી વટાતો હોય તો મારા માટે કામ કરીને ને મારી ગુજારિશ છે મારી ગુજારિશ એ છે કે તું ઇમામ હુસૈન કબરમાં ઇમામ હુસૈનના રોઝામાં મારા શફાયાબી માટે તું દુઆ કર તો અસહાબ કહે છે ઠીક છે મૌલા છે હું તમારું ફરમાન એ અસહાબ ખુદાફિઝ કરી ઘરમાંથી નીકળે છે દસમા ઇમામના ઘરમાંથી નીકળે છે તે વાર્તાને એક બીજો અસહાબ ભેગો થાય છે એ અસહાબ અને કે સલામ દુઆ બાદ એ કહે છે ભાઈ ક્યાં થી આવ્યો છો? એ કહે હું ઇમામ ની મુલાકાત થી આવ્યો છું. હવે ક્યાં જાઉં છો તું? કાઝમે જાઉં છું. પછી કરબલા જાઉં છું. શા માટે કરબલા? એ કહે છે કે દસમા ઇમામ મારાથી આ માંગણી કરી છે કે તેમના માટે તેમના સફાઈ આપી માટે હું દુઆ કરું ઇમામ હુસેન ના રોઝા ઉપર. તો એ કહે છે આ કેવું બને? આ હું નથી માનતો. તો પોતે એ અસહાબ નો હાથ પકડીને પાછું ઇમામ પાસે લઈ આવે છે. દસમા ઇમામ પાસે સલામ દુઆ બાદ કહે છે ઇમામ આ મને એમ ફરમાવે છે, એમ કહે છે કે તમે એને એમ હુકમ આપ્યા છો કે પોતે કરબલા જઈને તમારા સફાઈ આવી માટે પોતે દુઆ કરે. તો દસમા ઇમામ કે હા સહી સાચી વાત છે, સહી વાત છે. તો અસહાબ એને પૂછે છે કે મૌલા તમે પણ ઇમામ છો, તમે પણ હુજ્જતે ખુદા છો, તમે પણ જો ખુદા પાસે તરત જ દુઆ માંગો તો તમને શિફા આપી દે, શા માટે તમે કરબલા માટે તમે કહો છો કે કરબલા જાય અને કરબલા તમારા માટે દુઆ કરે? શા માટે? તમે હુજ્જતે ખુદા છો, તમારા પાસે ફઝીલત છે, તમે પણ માસૂમ છો. તો દસમા ઇમામ કહે છે, તેમને સામેથી સવાલ કરે છે, અચ્છા મને એ બતાવો કે રસૂલ ખુદા અફઝલ કે કાને કાબા અફઝલ? થોડો સાહેબ કે છે ઓલા આવન કેવો સવાલ? બેશક રસૂલ ખુદા અફઝલ. તો દસમા ઇમામ તેમને પૂછે છે ઓકે તો મને એ બતાવો કે અજર અસવદ અફઝલ કે પછી રસૂલ ખુદા અફઝલ? ઇબ્રાહીમ અફઝલ કે પછી રસૂલ ખુદા અફઝલ? સાહેબ કહે છે કે મોલા આ મને કેવો સવાલ? બેશક અશરફુલ મખલુકાત બધે મખલુક કરતા સારા સારા છે એ રસૂલ ખુદા છે, તેમાં કઈ શક શુભા નથી. દસમા ઇમામ તેમને કહે છે તો બસ મને એ બતાવો કે શા માટે રસૂલે ખુદા કાબાના પરદાને પકડી પકડીને દુઆ માંગતા હતા? શા માટે રસૂલે ખુદા હઝરત અસવદને બોસો આપી આપીને દુઆ માંગતા હતા? પછી શા માટે રસૂલે ખુદા મકામે ઇબ્રાહીમમાં જઈને દુઆઓ માંગતા હતા? ખુદાના કાયદા કાનૂનમાં છે, ખુદા આપણને કહે છે કે તમે દુઆ માંગો હું તમને જવાબ આપીશ, પણ ખુદાના કાયદા કાનૂનમાં છે કે અમુક એવી જગ્યાએ રાખી છે કે જ્યાં આપણે જો દુઆ કરશો તો ખુદા મને તારે તરત જ સ્વીકારી લેશે, અને તે બધે જગ્યામાંથી મારા દાદા હુસૈન ની કબર કરબલા ની કબર. પછી દસમામાં આગળ વધે છે અને કહે છે કે આમ કરવાથી આવો હુકમ કરવાથી મારો બે મકસદ છે. પહેલો મકસદ તો એ છે કે મારા માટે તમે દુઆ કરો કે હું જલ્દી જલ્દી શિફા મળી જાય, અને બીજો એ કે અગર મુતવકિલ ચાહે છે કે ઇમામ હુસૈન નામનું નિશાની મિટાવવામાં આવે તો મુતવકિલ ને યાદ રહે છે કે હું હુસૈન નો દીકરો, હુસૈન નું નામને હંમેશા બલંદ કરીશ. આ દસમા ઇમામ આપણને શીખવાડે છે કે જો તમને કઈ પણ પ્રોબ્લેમ પડે, કઈ પણ મુશ્કેલી યાદ પડે તો તમે ઇમામ હુસૈન નો વસીલો ને છોડજો નહીં. આ દસમા ઇમામ પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ભૂલ્યા નથી. તો આપણે પણ આજે સાથમાં ઇમામ હુસૈન ના ભૂલી મને મસાય નથી પર, પણ આપણે સાથમાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને આપણે સલામ કરી. અસ્સલામુ અલયકા યા અબા અબ્દુલ્લાહ અલલ અરવાહિલ્લતી હલ્લત બિફિનાય અલયકા મિન્ની بسم الله الرحمن الرحيم. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهلا وتذل بها النفاق وأهلا وتعز تجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين.